તારીખ 27/9/1992 શ્રી સમયસાર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 43
સ્વાનુભવની વિધિ દૃષ્ટાંત પૂર્વક અહીંયા આચાર્ય મહારાજ સમજાવે છે. અનુભવમાં આવતો દૃષ્ટાંત ભોજનનો છે. ભોજનમાં પણ અનેક પ્રકારના સ્વાદ હોવા છતાં લવણનો સ્વાદ, ખારા સ્વરૂપ સ્વાદ, ગુજરાતીમાં તો આપણે એને સબરસ કહીએ છીએ. સબરસ બધાનો રસ એમાં આવે, બધા એમાં રસ આવે, જેમાં જેમાં મીઠું નાખો એમાં રસ આવે, એનો દ્રષ્ટાંત લીધો છે. એટલે એકદમ અનુભવપૂર્ણ વિષય લીધો છે. કેવી રીતે જ્ઞાનનો સ્વાદ લેવો, આ દ્રષ્ટાંતે કેવી રીતે જ્ઞાનનો અનુભવ કરવો, જ્ઞાનનો સ્વાદ લેવો, કે જે જ્ઞાનનો અનુભવ તે આત્માનો અનુભવ છે, જ્ઞાનનો અનુભવ તે આત્માનો અનુભવ છે, એ વિધિ છે. જેમ અનેક તરહના તરેના શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે લવણ શું કહે છે, ભિન્ન ભિન્ન પ્રકારના શાક ફરસાણ વગેરેમાં આદિમાં જેમાં જેમાં મીઠું વપરાતું હોય તે બધામાં જે સામાન્ય લવણ છે એનો તિરોભાવ થાય છે. સામાન્ય માણસોને જે એનો ખોરાકમાં લે છે ત્યારે એકલા મીઠાને જુદું પાડીને કોઈ અનુભવ કરતા નથી, પણ વિશેષ લવણનો માં આસક્ત થઈને, વિશેષ લવણ એટલે શું કે અનેક પ્રકારના સ્વાદ ભેદ જેમાં લાગે છે. લવણમાં સ્વાદ ભેદ નથી, લવણનો સ્વાદ તો એકલું ખારાપણું છે. લવણમાં બીજો સ્વાદ જ નથી, ખારા સિવાયનો કોઈ સ્વાદ એમાં નથી, છતાં ભિન્ન ભિન્ન વાનગીમાં એનો સ્વાદ ભિન્ન ભિન્નપણે અનુભવાય છે. શાકમાં શાક જેવો અનુભવાય છે, ફરસાણમાં ફરસાણ જેવો અનુભવાય છે. તો એને શાસ્ત્ર ભાષામાં એમ કહ્યું કે વિશેષનો આવિર્ભાવથી અનુભવમાં આવતું લવણ છે. એટલે કે સ્વાદ ભેદે ભેદરૂપ જુદા જુદા સ્વાદે અનુભવમાં આવતું લવણ છે, પણ એકલું ખારાપણું જુદું અનુભવમાં આવતું નથી. હવે છે તો એકલું ખારાપણું, મીઠામાં એકલું ખારાપણું છે, છતાં એકલું ખારાપણું ઢંકાઈ જાય છે, અને જુદો જુદો સ્વાદ જુદી જુદી વાનગીમાં સ્વાદમાં લેવામાં આવે છે. એ પ્રકારે તેનો એટલે લવણનો સ્વાદ અજ્ઞાની, અજ્ઞાની એટલે કેવા કે શાકના લોલુપ મનુષ્યોને આવે છે. એમ થવાનું કારણ શું છે કે જ્યાં સ્વાદની લોલુપતા છે ત્યાં મીઠા મીઠાનો ખારાશનો જુદો એકલો જુદો સ્વાદ ન આવે. એકલો જુદો સ્વાદ લેવા જાય તો લોલુપતા ન રહે, બે એક સાથે ન રહે, આ લોલુપતા ઉડાડવાની સીધી વાત છે. કેવી રીતે ઉડાડવી, જે ચાખે છે, આપણે ત્યાં વરો હોય, વરો એટલે એક હારે 200-500 માણસનું જમણ હોય ત્યારે એના એક્સપર્ટ માણસને એમ કહેવામાં આવે, બધાને ન કહે પાછા, હા, કેમકે મોટા ભાગના તો લોલુપી જ હોય છે એટલે એને ખબર પડે નહીં આમાં શું છે અને કેટલું ઓછું વધતું પડ્યું છે. પણ જે એના જાણકાર હોય એને એમ કે તમે જરાક ચાખી લીધો ભાઈ, પછી બધાને પીરસીએ, રસોઈ ચાલ્યો જાય એ પહેલા આપણે બધું ચાખી લેવાનું છે. એને કામ પૂરું કર્યું એટલે આપણે ચાખી લ્યો. તો એક ચમચીમાં દાળ દઈએ, કેટલી પાવલી ભાર દાળ દે એને જીભમાં મૂકે ટીપા બે ચાર, ત્યારે એમ કે આની અંદર હજી થોડુંક મીઠું નાખવાની જરૂર છે, કેમ કે ઓછું પડ્યું છે. કેટલું નાખ્યું છે પેલાને જોવાની જરૂર નથી. વધારે નાખ્યું હોય તો એમ કે ખારું થઈ ગયું છે, નહીં ચાલે, બૂમ પડશે. એમનારાઓ ફરિયાદો આવા મળશે, ભાઈ ખારું થઈ ગયું છે. પછી એનો રસ્તો જે કરવો એ કરે, પણ એ ચાખતી વખતે એકલા મીઠાને લક્ષમાં લઈએ છે, ઉપયોગમાં લઈએ છે, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. એકલું ખારાપણું કેટલું એ લોલુપતામાં એ વસ્તુ ન આવે. અને ચાખે ત્યારે લોલુપતા ન રહે, લોલુપતા હોય ત્યારે ચાખવાનો જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ તરીકે દ્રષ્ટિમાં રહે નહીં, એ પરિસ્થિતિ થાય. એટલે જેવો ચીજ વસ્તુ ખાવાના લોલુપી છે એને તો જુદો સ્વાદ મીઠાનો નહીં આવે, પણ અન્યના સંબંધ રહિતપણાથી ઉપજેલ સામાન્યનો આવિર્ભાવ. સામાન્યના આવિર્ભાવમાં શું શરત કરી છે કે અન્યના સંબંધ વગર, ઓલા તો બીજા પદાર્થોના સંબંધ વાળું લવણ સ્વાદમાં લેવામાં આવતું હતું અને ત્યારે એનો જુદો સ્વાદ નહોતો આવતો. હવે અંદર નાખ્યું હોવા છતાં મીઠું છે, ઓગળી ગયું છે, મીઠું જુદું નથી પડ્યું ત્યાં, એ તો ડિઝોલ્વ થઈ જાય છે, ઓગળી જાય છે, એનું સોલ્યુશન થઈ જાય છે, છતાં પણ એને તપાસી શકાય છે. નજરે ન દેખાતું હોવા છતાં પણ એને તપાસી શકાય છે. કેવી રીતે તપાસી શકાય છે કે અન્યના સંબંધ રહિત જે પદાર્થો સાથે એને ભેળવું છે, પછી શાક છે એ સિવાય મરચું છે, હિંગ છે, અનેક જાતના ખટાશ છે, ગળપણ છે, બધું નાખીએ છીએ આપણે, તો કોઈ બધાના સંબંધ વગરનું મીઠું સ્વાદમાં લેવામાં આવે છે. સંબંધ પ્રાપ્ત હોવા છતાં સંબંધથી જુદું, આ એક જ્ઞાનની શક્તિ છે. જ્ઞાનમાં આ એક શક્તિ છે કે સંયોગ હોવા છતાં સંયોગ રહિતપણે એને જોઈ શકાય છે, એને અનુભવી શકાય છે. જોઈ શકાય છે એટલે અનુભવી શકાય છે, આવી જ્ઞાનમાં શક્તિ છે. શું કહ્યું કે અન્યના સંબંધ રહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવથી ત્યારે એ સામાન્યને જુદું તપાસી શકે અને વિશેષના તિરોભાવથી, એટલે બીજાની સાથે એનો સ્વાદ કેટલો છે એ ત્યાં જોવામાં રહેતો આવતો નથી. વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું. જો હવે બીજી ચીજો પણ ના સ્વાદને રોકી કેવી રીતે શકાય, તર્ક કરવો હોય તો અહીંયા થાય. એક માણસે સેમ્પલ ચાખવા લીધો, નમૂનો ચાખવા લીધો, તો એમાં જેટલા સ્વાદ છે એટલા બધા ચખાઈ જશે. એને એને એનો સ્વાદ ચાખવાનો રોકી કેવી રીતે શકાય? એવું નથી કે આ એક રૂમનો બારી બારણા ઘણા છે તો આટલી બારીઓ બંધ કરી દો અને આટલી ઉઘાડી રાખો, એવું નથી આ થઈ શકતું. કે ભાઈ મરચાના સ્વાદને ચાખવાની બારી બંધ કરો જ્ઞાનમાં, વઘાણી નાખી છે એના સ્વાદ લેવાની બારી બંધ કરી દો, એમ તો કઈ થતું નથી. એ ક્યારે જીભ ઉપર તો બધા સ્વાદ આવશે. તો કે જ્ઞાનની અંદર મુખ્ય ગુણ કરવાની એક કાર્ય પદ્ધતિ છે અને એમાં એક સ્વાદને મુખ્ય કરવા જતા બીજા સ્વાદ સ્વાદમાં આવવા છતાં પણ જણાતા નથી. ત્યાં શું જણાતા હોવા છતાં પણ જણાતા નથી, કેમ કે એની ગૌણતા એટલી વર્તે છે. આ તો અનુભવ ગોચર છે કે નહીં? જ્ઞાનનો આ પ્રકારનો જે વેપાર છે, જરા નજીક નજીક આવતો રવિવાર છે, જ્ઞાનનો આ પ્રકારનો જે વેપાર છે એ બધાને અનુભવ ગોચર છે. શું બરોબર? હા, ગોળ ચાખે છે, ગોળમાં મીઠું નાખેલું હોય છે, ગોળની ભેલીમાં મીઠું નાખવામાં આવે છે. એટલે જો પ્રમાણ વધારે હોય તો એ ખારો ગોળ લાગે છે. ગળપણ અને ખારાશ બે હોય તો પણ એના જે નિષ્ણાત હોય એ તપાસી લે છે કે આમાં ખારાશ હોવા જ હોવું, ખારાશ તો ઢંકાયેલી રહેવી જોઈએ, એટલું ગળપણ સ્વાદમાં આવવું જોઈએ, એટલું મીઠું ઓછું પડવું જોઈએ, એના બદલે આમાં ખારાશ વધારે જણાય છે ગળપણ હોવા છતાં પણ. તો એવી રીતે અનુભવથી મુખ્ય ગૌણ કરતા સ્વાદમાં આવતું હોવા છતાં નથી આવતું એવું થઈ શકે છે બીજા પદાર્થોને. શું એને અહીંયા એમ કે છે કે વિશેષનો તિરોભાવ કર્યો, ત્યાં શું કર્યું? સામાન્યનો આવિર્ભાવ કર્યો અને વિશેષનો તિરોભાવ કર્યો. એ રીતે અનુભવમાં આવતું જે એકાકાર અભેદ રૂપ લવણ, શું? એકાકાર એટલે એકલું ખારાશ, પણ અભેદ એટલે એમાં જુદા જુદા સ્વાદ, કોઈ જાતના બીજા પદાર્થોના સ્વાદ જેની સાથે ભળેલા નથી એવું, તેનો સ્વાદ આવતો નથી. શું? જ્યારે વિશેષનો આવિર્ભાવ થાય ત્યારે સામાન્યનો સ્વાદ આવતો નથી. વળી પરમાર્થથી જોવામાં આવે તો, પરમાર્થથી એટલે વાસ્તવિકપણે, શું? એની વાસ્તવિકતાથી જોવામાં આવે તો, તો કેમ કે આ તો વ્યવહારનો વિષય છે, પણ પરમાર્થ શબ્દ અહીંયા વાસ્તવિકતાના અર્થમાં છે. કે વળી જો વાસ્તવિકપણે જોવામાં આવે તો, તો જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષારરૂપ લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવવામાં આવતું ક્ષારરૂપ લવણ છે. એમાં કાંઈ મીઠું બદલાઈ ગયું છે એમ નથી. શાકના લૂલૂપીને જે મીઠાનો સ્વાદ આવે છે તે જ ચાખવા વાળાને તે જ મીઠાનો સ્વાદથી તપાસવાનો છે. કોઈ જુદી જુદી મીઠું છે નહીં. શું? વાસ્તવિકતા તો એની એ છે, એ દ્રષ્ટાંત લીધો છે અહીં સુધી. શું? કે મીઠું તો તેનું તે છે. એમ અહીંયા કહે છે કે જ્ઞાન તો તેનું તે છે. શું? તેવી રીતે બહુ સરસ આ વિષય લીધો છે આ જગ્યાએ. શું? આખા સમય સારમાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરાવવાની કાર્ય પદ્ધતિ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કરાવવાની કાર્ય પદ્ધતિ આ એક જ ગાથામાં છે, 15મી ગાથાની ટીકામાં. હે, એકદમ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત છે. શું? અને વિધિનો વિષય એટલો બધો સ્પષ્ટ કર્યો છે. શું? તેવી રીતે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે જ્ઞાન, શું? વિશેષ ભાવરૂપ, ભેદરૂપ, અનેક આકારરૂપ જ્ઞાનનો અનુભવ થાય છે સામાન્ય જીવોને. કોને? અજ્ઞાની એવા સામાન્ય જીવોને. અજ્ઞાની એટલે જ્ઞેય લુબ્ધ એવા સામાન્ય જીવોને એમ કહે છે. શું? કે જગતના જીવોને તો જગતના પદાર્થોની આસક્તિ છે. લુબ્ધ એટલે આસક્તિ છે. આસક્તિ છે એટલે અમુક પદાર્થો સારા લાગે છે, અમુક પદાર્થો સારા નથી લાગતા, જે પ્રતિપક્ષમાં છે એને ગળપણ ભાવે છે અને કડવાશ જરાય ભાવતી નથી. તો એવા જીવોને પણ જ્ઞાન જ સ્વાદમાં આવે છે. અહીંયા શું કે છે? એવા જીવોને પણ જ્ઞાનનો સ્વાદ આવે છે. ખરેખર બીજા પદાર્થોનો સ્વાદ નથી આવતો, એને જ્ઞાનનો સ્વાદ આવે છે. શું? એ આગળ કહેશે 17-18માં કે આબાળ ગોપાળ સર્વ જીવોને એકલો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, આવી જ રહ્યો છે અને સદાય નિરંતર અનુભવમાં આવી રહ્યો છે. એ આગળ કહેશે 17-18માં વધારે સ્પષ્ટ કરશે. શું કહે છે? કે તેવી રીતે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો, આકારો એટલે ખાલી આકૃતિ એમ નહીં, લંબગોળ ચોરસ એમ નહીં, એનું સ્વરૂપ, ગળ્યું હોય તો ગળપણનું સ્વરૂપ, ખારું હોય તો ખારાનું સ્વરૂપ, ઠંડી હોય તો ઠંડીનું ઠંડાપણું, ગરમી હોય તો ગરમીનું ગરમી ગરમપણું, એને એને એનું સ્વરૂપને એનો આકાર કહેવામાં આવે છે. શાસ્ત્ર ભાષામાં સ્વરૂપને આકાર પણ કહેવામાં આવે છે. જેમ કે સ્વરૂપ જ્ઞાન થયું તો સ્વરૂપાકારે જ્ઞાન થયું એમ કહેવાય છે. શું? સ્વરૂપ જ્ઞાનને સ્વરૂપાકારે જ્ઞાન થયું એમ કહેવાય છે. સ્વભાવનું જ્ઞાન સ્વભાવાકારે થયું, જેવો સ્વભાવ છે એવું સ્વરૂપ જ્ઞાનમાં આવી ગયું. એમ અનેક પ્રકારના જ્ઞેયો છે, એની સાથે જાણે કે જ્ઞાન ભળી ગયું હોય શું થાય છે? એકત્વ થાય છે ભાવમાં. હો, ભાવમાં, અભિપ્રાયમાં, શ્રદ્ધામાં, શ્રદ્ધા જ્ઞાનના ભાવમાં એકત્વ થાય છે. વસ્તુતાએ જ્ઞાનમાં એકત્વ થતું નથી, એટલે પરમાર્થથી કહેશે. અહીંયા શબ્દ વાપરશે કે પરમાર્થથી તો એમ અહીંયા કહેશે. શું? દ્રષ્ટાંતમાં કહ્યું, એ સિદ્ધાંતમાં કહેશે. કેમ કે ખરેખર જ્ઞાન કોઈની સાથે ભળી જતું નથી, મિશ્ર થતું નથી. ભળતું નથી એટલે મિશ્રણ થતું નથી. શું? મીઠું મીઠું જ રહે છે. મીઠું મટીને શાક થતું નથી, મીઠું મટીને મરચું થતું નથી. ખાંડ ને મીઠું બે ઓગળી ગયા હોવા છતાં મીઠાના પરમાણુ મીઠાના પરમાણુ રહે છે અને ખાંડના પરમાણુ ખાંડના પરમાણુ રહે છે, ઓગળી જવા છતાં. શું? કે મીઠાના પરમાણુ ખાંડના પરમાણુ ન થાય ને શાકના દાળના પરમાણુ ન થાય, એ ખારાના ખારા જ રહે. હા, એનો એની પર્યાય શું બદલાણી? કે ઘનમાંથી પ્રવાહી થયું. એ મીઠું જે દાણાદાર ઘન હતું કે ખાંડ દાણાદાર હતી, એમાંથી એ પ્રવાહી થઈ ગયા પરમાણુ, જેમ બરફમાંથી પાણી થાય છે તેમ. પણ બરફે પાણી છે અને પાણીએ પાણી જ છે. પછી એ દૂધમાં નાખે પાણી તો કઈ પાણીનું દૂધ થાય નહીં, પાણી તો પાણી જ રહે. દૂધમાં નાખવાથી કોઈ પાણીનું દૂધ થતું નથી, એ પરમાણુ એના એ જ રહે છે. એમ અહીંયા એમ કહે છે કે જ્ઞાન મિશ્રરૂપણે અનુભવમાં આવે છે, પણ તો મિશ્રણ થતું નથી જ્ઞાનનું. કે મને ક્રોધ થયો એમ કહે છે કોઈ માણસ. શું કહે છે? મને ક્રોધ થયો. તો ક્રોધ અને પોતે એક હોય, પોતે એટલે જ્ઞાન, ક્રોધને જાણનાર. કોણે ક્રોધને જાણ્યો? મને ક્રોધ થયો એવું જાણ્યું તો જ્ઞાને અથવા આત્માએ. કે મને ક્રોધ થયો એટલે આત્માને, એટલે જ્ઞાનને, જ્ઞાનને જાણે ક્રોધ થયો. એમ ક્રોધ સાથે જ્ઞાનનું એકત્વ અનુભવવામાં આવે છે, એ ભ્રાંતિ છે એમ કે છે, વાસ્તવિકતા નથી. શું? કેમ કે જ્ઞાન મટીને ક્રોધ થતો નથી, ક્રોધ મટીને જ્ઞાન થતું નથી. પણ આવો જૂઠો અનુભવ કરવામાં આવે છે એને અધ્યાસ કહે છે, એને ભ્રાંતિ કહે છે, એને અજ્ઞાન કહે છે. અને એનું કારણ શું? કે અભિપ્રાયમાં ઇષ્ટ અનિષ્ટપણું છે. પહેલેથી આ જીવ અમુક પદાર્થો મારા માટે સારા છે અને અમુક પદાર્થો મારા માટે સારા નથી એવો અભિપ્રાય બાંધીને અનાદિનો બેઠો છે. શું? એટલે પહેલો અભિપ્રાય ફેરવવાનો છે. સ્વાધ્યાયથી પહેલો નવો અભિપ્રાય ઘડવો અને જૂનો અભિપ્રાય તોડવો, આ કામ સ્વાધ્યાયમાં કરવાનું છે. સ્વાધ્યાયમાં કામની મર્યાદા શું? કયું કામ થાય? કેમ કે અનુભવ તો સ્વાધ્યાય કરતા કરતા થતો નથી, વિચારને વિકલ્પ ચાલે છે. તો કે વિચારને વિકલ્પમાં કાંઈ કોઈ કાર્ય મટીરિયલાઇઝ થાય છે કે કોઈ કામ થતું જ નથી? તો કે થાય. અભિપ્રાય, ઊંધો અભિપ્રાય તોડવો અને નવો અભિપ્રાય ઘડવો, એ કામ સ્વાધ્યાયથી થઈ શકે છે. જો કે એમાં પણ પ્રેક્ટિસ કરવી પડે છે. પ્રેક્ટિસ વગર તો અભિપ્રાય ફરતો નથી. જે જે પદાર્થો સામા આવે, પૂર્વગ્રહિત અભિપ્રાયથી એ સારા લાગતા હતા, એ વખતે જાગૃતિ રાખીને તપાસે કે આ કેમ સારું લાગ્યું. મારી સમજણમાં મેં નક્કી કર્યું છે કે કોઈ ચીજ જગતમાં સારી નથી, કોઈ ચીજ જગતમાં ખરાબ નથી, અને મને સારું કેમ લાગે છે આ? શું? એ વખતે એ પોતાના જ્ઞાનને તપાસે કે આમાં સારું લાગવાપણું છે શું? કે સારું લાગવાપણું એ વાસ્તવિકતા નથી પણ એ કલ્પના છે. શું છે? સારું લાગવું એ એક કલ્પના છે અને ખરાબ લાગવું પણ એક કલ્પના છે. જ્ઞાન વાસ્તવિક છે અને કલ્પના અવાસ્તવિક છે. શું? જ્ઞાનનું ફળ સુખ છે અને કલ્પનાનું ફળ દુઃખ છે. આમ છે. એટલે જીવ કલ્પના એ ચડેલો છે. આમાં લીધું છે પહેલા પ્રકરણમાં નિર્ધાન દર્શનમાં કે કોઈ જીવ કોઈ પદાર્થના સંયોગ કાળે ઇષ્ટ પદાર્થ એને જે સારો નક્કી કરેલો હોય અભિપ્રાયમાં એ ઇષ્ટ એને ઇષ્ટ પદાર્થ કહે છે. પદાર્થ ઇષ્ટ નથી પણ બોલાય એવી રીતે ઇષ્ટ પદાર્થના સંયોગ કાળે સુખ અનુભવ કરે છે, એને સુખનો રસ આવે છે. તો ખરેખર એને એ વખતે એ સ્વાદનો રસ નથી, જેમ કે કોઈને ગળપણ ફાવે છે તો ગળપણ ખાતી વખતે એને જે સુખરસ આવ્યો સારું લાગ્યું એ ખાલી એને એ વખતના સ્વાદને કારણે જ લાગ્યું છે એવું નથી. અભિપ્રાયપૂર્વક સ્વાદ લીધો છે માટે રસ આવ્યો છે. શું? સારી છે એવા અભિપ્રાય પૂર્વક એને સ્વાદ લે છે માટે એને સારું લાગે છે. શું? એક હારે ત્યાં બે ભૂલ થાય છે. એક અભિપ્રાયની ભૂલ એની કોન્સ્ટન્ટ ઊભી છે. શું? અને જ્યારે સ્વાદ લે છે ત્યારે અભિપ્રાય ભેળવીને કલ્પના ઊભી કરે છે એ વખતે. એટલે એને રસ આવ્યા વિના રે નહીં એ વખતે, તીવ્ર રસ આવ્યા વગર રે નહીં. એટલે ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ છોડવી તે રાગદ્વેષ છૂટવાનું મૂળ કારણ છે. કોઈ એમ કહે કે રાગદ્વેષ છોડવા છે પણ અભિપ્રાય મટાડવાનું એને વિજ્ઞાન સમજમાં ન હોય તો એના રાગદ્વેષ કોઈ દિવસ મટે નહીં. તો અન્ય મતમાં યુક્તિ કરે છે, વેદાંતમાં એવી યુક્તિ છે કે ભાઈ રાગદ્વેષ શાનું થાય છે કે તારું ને મારું બે વાત ઊભી થાય ને એમાંથી રાગદ્વેષ થાય છે. પણ જગતમાં તારું મારું કાંઈ છે જ નહીં, બધા આપણે એક જ છીએ, એક જ પરમ બ્રહ્મ છે. તારું મારા પણ એ જ ભ્રાંતિ છે. ભ્રાંતિ શબ્દ એ લોકો વાપરે છે પણ એ ભ્રાંતિ કાઢી નાખો. તમે ને હું એ જ છીએ, પછી ક્યાં તમારું ને ક્યાં મારું, ક્યાં રાગ ને ક્યાં દ્વેષ. પણ એ રાગદ્વેષ એના મળતા નથી. કેમ? કે પર પદાર્થ છે અને પર પદાર્થ વાસ્તવિકપણે તો પર પદાર્થ પર પદાર્થ છે અને તે ઇષ્ટ પણ નથી ને અનિષ્ટ પણ નથી એવો અભિપ્રાય નવો ઉત્પન્ન થવો જોઈએ. જે જૂનો અભિપ્રાય છે કે આ પદાર્થ ઇષ્ટ છે ને આ અનિષ્ટ છે એ તૂટવો જોઈએ તો જ રાગદ્વેષ મટે ને નહીં તો રાગદ્વેષ મટે નહીં કોઈ કાળે. આ એનો ક્રમ છે. રાગદ્વેષ મટવાનો પણ આ ક્રમ છે. અભિપ્રાય ફરે તો રાગદ્વેષ મટે, અભિપ્રાય ન ફરે તો રાગદ્વેષ ન મટે. શું કે છે અહીંયા? અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્ર રૂપપણાથી ઉપજેલ સામાન્યનો તિરોભાવ ત્યાં સામાન્ય જ્ઞાનનો ઢંકાઈ જવું થાય છે. સામાન્ય જ્ઞાનમાં વેદન છે. તો કોઈને પણ પૂછો કે તમને જ્ઞાન વેદન પકડાય છે તો કે નથી પકડાતું એમ કહેશે. કોઈને પૂછો આપણે મુમુક્ષુને, કેમ કે બીજે તો વિષય નથી તત્વજ્ઞાનના વિષયમાં. જ્ઞાન વેદનનો વિષય સામાન્ય જનસમાજમાં તો છે નહીં. તો પૂછો કે તમને તમારું જ્ઞાન વેદન પકડાય છે તો ના પાડશે, જ્ઞાન વેદન નથી પકડાતું. કેમ? કે વિશેષના આવિર્ભાવમાં સામાન્યનો તિરોભાવ થઈ ગયો છે અને વેદન છે એ સામાન્ય જ્ઞાનમાં છે. વેદન છે તે સામાન્ય જ્ઞાનના આવિર્ભાવમાં પકડાય છે. છે જ્ઞાન સામાન્યમાં પકડાય આવિર્ભાવ થાય ત્યારે, એમાં પોતે ભાવાન્વિત થાય ત્યારે. નહીતર પરિસ્થિતિ ઉલટી હોય છે કે અનેક જ્ઞેયાકાર રૂપે થયેલું જે જ્ઞાન એ જ્ઞાનના આવિર્ભાવમાં પોતે પોતાને અનેકપણે અનુભવે છે, પોતે પોતાને અનેકપણે અનુભવે છે. દ્રષ્ટાંત લેવો હોય તો દીકરો આવશે તો બાપ તરીકે વાત કરશે, દીકરાની સાથે કેવી રીતે વાત કરશે? દીકરાના બાપ તરીકે અનુભવ કરીને વાત કરશે ને. અને પોતાના પિતા આવે ત્યારે દીકરા તરીકે અનુભવ કરીને વાત કરશે. કેવી રીતે? જેટલા જેટલા સંબંધ છે એટલા એટલા સ્વરૂપે પોતાને અનેકપણાનો અનુભવ કરે છે, પોતાના અનેકપણાનો અનુભવ કરે છે. એટલે પોતે વિશ્વ રૂપે થાય છે, નાના રૂપે થાય છે, અનેક રૂપે થતો જાય છે. એમ નાટકમાં એમ કે તમને, હવે જુઓ આ પહેલા અંકમાં તમારે રાજા તરીકે બેસવાનું છે અને પછી છેલ્લે તમારું રાજપાટ નાશ પામે છે એટલે બીજા અંકમાં તમારે ભિખારી તરીકે આવવાનું છે. તો બીજો વેશ ભજવે ને. એમ આ જીવ પણ જેને જેને સાથે જેવો જેવો સંબંધ કલ્પેલો છે, કેવો છે? છે નહીં, વાસ્તવિકપણે નથી, કલ્પેલો છે, ઉદય અનુસાર કલ્પના કરે છે, તેવો તેવો પાઠ ભજવે છે, તેવો તેવો પાઠ ભજવે છે કે નહીં? શું એવી રીતે વિશેષના આવિર્ભાવ પૂર્વક તે જ્ઞાન, જ્ઞાન જ અજ્ઞાની જીવો જ્ઞેય લુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે, બીજો અનુભવ થતો નથી એમ કહે છે. એક વખત છઠ્ઠી ગાથાના પ્રવચન વખતે ગુરુદેવે કહ્યું કે અનાદિથી વર્તમાન સુધીમાં તે બીજા કોઈને અનુભવ્યો નથી, બીજા કોઈને જાણ્યો નથી, તે તને જ અનુભવ્યો છે ને તને જ જાણ્યો છે, પણ તારું લક્ષ્ય બીજા ઉપર છે. કેમ કે ત્યાં અનન્યપણું લીધું છે ને, ત્યાં જ્ઞાનનું અનન્યપણું લીધું છે. જ્ઞાન અને જ્ઞેયનું અનન્યપણું લીધું છે, કરતા પણ જ્ઞાન, કરતા કર્મનું અનન્યપણું લીધું છે, કરતા પણ જ્ઞાન અને કર્મ પણ જ્ઞાન એમ લીધું છે. એટલે સબ્જેક્ટ પણ જ્ઞાન અને ઓબ્જેક્ટ પણ, જ્ઞાનનો વિષય પણ પોતે અને વિષય કરનાર પણ પોતે, પોતે પોતાને જાણ્યો છે અને જાણ્યો નથી એમ કે છે. અનાદિથી વર્તમાન સુધી તારી પરિસ્થિતિ આ છે, પણ તે માયનું છે કંઈક બીજું, આ બીજું માયનું છે, એ તારો પ્રેજ્યુડાઇઝ છે અને એ તારો પરિભ્રમણનું કારણ છે, બીજું કાંઈ નથી. લ્યો ભેદ નથી એવા, એટલે તો કરતા કર્મ નું અનન્યપણું ત્યાં લીધો, એ અન્ય અન્યપણું ન લીધો. ત્યાં કરતા ને કર્મ એવા બે ભેદ થાય છે, એ ભેદને મટાડવા માટે અનન્યપણું કહ્યું છે ત્યાં. એમ કે અનુભવમાં કાંઈ કરતા કર્મ નું અન્ય અન્યપણું અનુભવમાં આવતું નથી, અનુભવમાં તો એકાકાર પોતે જ પોતે અનુભવમાં આવે છે બસ. એનો તો વિસ્તાર નથી થતો, અનુભવનો તો વિસ્તાર થતો નથી, કેમ કે એમાં શબ્દે પણ અભેદપણું છે અને જ્ઞાને પણ અભેદપણું છે. જ્ઞાન તે અજ્ઞાની જ્ઞેય લુપ્ત જીવોને સ્વાદમાં આવે છે, પણ અન્ય જ્ઞેયાકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ જે સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી. સામાન્ય પરિસ્થિતિ આ રહેલી છે જ્ઞેયલુબ્ધતાને કારણે. જ્ઞેયલુબ્ધતાને કારણે એમાં સામા પદાર્થનો વ્યવહાર ભેળવો, મૂળમાં જ્ઞાન વિશેષનો જીવ આવિર્ભાવ કરે છે, માટે જો જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરે સ્વરૂપ લક્ષે અધ્યાર છે તો એને એકાકાર જ્ઞાન સ્વાદમાં આવે અને બીજો એને અનુભવ થાય નહીં, કેમ કે બીજાનો અનુભવ થઈ શકતો નથી. થઈ શકતો નથી અને થયો નથી, જે થયો તો તે ભ્રાંતિ છે, એનું જ્ઞાન થઈ જાય છે, ભૂતકાળનું જ્ઞાન થઈ જાય છે કે અત્યાર સુધી મને આનો અનુભવ થયો, મને ઠંડીનો અનુભવ થયો, મને ગરમી થઈ, મને તો કડવું લાગ્યું, એ બધી ભ્રાંતિ હતી. ફક્ત ત્યાં જ્ઞાનનો જ અનુભવ થતો હતો. જ્ઞાન સ્વભાવથી નિર્લેપ છે, એ તો યુક્તિથી પ્રૂવ થાય છે કે કઈ ચીજ જ્ઞાનમાં રહી અત્યાર સુધી નારકીના દુઃખ ભોગવ્યા. સ્વર્ગના સુખ ભોગવ્યા, અનેક પ્રકારના સંયોગોમાંથી પસાર થઈને રાગનો દ્વેષનો મોહનો ઘણા વિભાવોનો જાણે કે મેં અનુભવ કર્યો. કયું અત્યારે જ્ઞાનમાં છે બતાવો, કઈ ચીજ રહી છે જ્ઞાનમાં? કે જ્ઞાન તો જ્ઞાન જ રહ્યું છે. જો અત્યારે નથી તો તે વખતે પણ બે એક નહોતા થયા એ વાત સિદ્ધ થાય છે. અત્યારે નથી એનો અર્થ શું છે? કે તે વખતે પણ એક થયા નહોતા, હવે તે વખતે નહોતા થયા ને એ વખતે કાંઈ આ બાબતને લક્ષ કે ખ્યાલ કે ભાન નહોતું, પણ હવે અત્યારે તો આ વાત સમજવામાં આવી ને, ત્યારે અત્યારે થાય છે ત્યારે જો ને, કે જ્યારે અત્યારે રાગ થાય છે કે અત્યારે ક્રોધ થાય છે ત્યારે જ્ઞાનમાં શું થાય છે? એક ભાવ ક્રોધનો ચાલે છે, સાથે સાથે બીજો ભાવ જ્ઞાનનો ચાલે છે. એક ચારિત્ર ગુણનો પર્યાય છે, એક જ્ઞાન ગુણનો પર્યાય છે, અને બે પેરેલલ એક સાથે પરિણમી જ રહ્યા છે. બરાબર, ને બે પાટા સાથે ને સાથે ચાલે ગાડીના, એમ બેનું પરિણમન સાથે ને સાથે ચાલે છે. એમ બે પાટા ક્યાંય ભેગા થતા નથી. એમ આ ક્રોધ જ્ઞાનમાં જાય છે કે જ્ઞાનમાં અમે કહીએ છીએ માટે માની લેવું, એવું કઈ આગ્રહ નથી. તું તપાસીને નક્કી કર, તપાસવા જઈશ ત્યાં લોલો દોડી જશે. શું માનો, જમતી વખતે ભાવતું ભોજન છે એનો સ્વાદ આવ્યો. હવે આ વિષય તો સમજવામાં આવ્યો છે, સમજવામાં આવ્યો છે તો આપણે એ સમજણને એ વખતે લાગુ કરો, તપાસો કે આ ભાવવાનો ભાવ જે રાગ છે, આ ચીજ મને સારી લાગી એવો જે રાગ છે એ, અને હું જેમાં એનો સ્વાદ જાણું છું એવું જે જ્ઞાન છે, આ બે એક છે કે બે જુદા જુદા છે? તપાસવા જશે ને ત્યાં એનો રસ ઉડી જશે. શું જ્યાં જ્ઞાન પોતે તપાસવા જશે પરિસ્થિતિને, કે મારી સમજણ પ્રમાણે પરિસ્થિતિ છે કે આ ભ્રાંતિગતપણે અનુભવ થાય છે એવી પરિસ્થિતિ છે, સાચું શું આમાં, સત્ય શું? તપાસવા જશે ત્યાં એને એ વખતે ખાવાનો રસ ઉડી જશે. બસ આ રસને તોડતા જાઓ. શું કરવું છે? આ જે રાગ રસ છે એ જ્ઞાનને મલિન કરે છે, અને રાગ રસમાં એ રાગની શક્તિ કે વિભાવની શક્તિ રહેલી છે. શું તો વિભાવની શક્તિને તોડવી, શું કરવું?
વિભાવની શક્તિને તોડવાની.
જ્ઞાનીને વિભાવ નથી એમ નથી, પણ એની વિભાવની કેળ ભાંગી ગઈ છે, એની શક્તિ ભાંગી ગઈ છે, એટલે નિરસપણે છે, લુખા પરિણામ થાય છે. રાગના પરિણામ થવા છતાં રસવાળા થતા નથી, લુખા થઈ જાય છે. ભરત ચક્રવર્તીમાં આવે છે કે નહીં? ભરતેશ વૈભવમાં સાંજ સુધી લડાઈ લડે છે, ત્યાં તો સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ બંધ થાય, નૈતિક યુદ્ધ હતા બધા, કોઈ રાત્રે એકબીજા ઉપર હુમલો ન કરે, સામે સામે સામેમાં સાંજ પડે એટલે યુદ્ધ વિરામ જાહેર થઈ જાય, બિગુલ વાગે એટલે હથિયાર બધા એઠા મૂકી દે, કોઈ ઘા ન કરે કોઈના ઉપર, એ પોતાના મહેલમાં આવે. એના તો શું, ચક્રવર્તી છે એટલે દેવો જ્યાં એનો લડાઈનો પડાવ પડ્યો હોય ત્યાં એના માટે મહેલ કરી નાખે, એ તો પુણ્યમંત જીવ છે ને, એટલે પોતાના મહેલમાં આવે, આવે છે તો ધ્યાનમાં બેસે એટલે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં આવે. હજી 5 મિનિટ પહેલા લડાઈના મેદાનમાં હોય છે, 5 મિનિટ પછી પોતાના મહેલમાં આવે અને ધ્યાનમાં બેસે ને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં આવે. ક્યાંથી આવીએ? કે જો ચીકણા પરિણામ લડવાના થયા હોય તો એ લાળ છૂટે નહીં, આનો વ્યૂ આમ ગોઠવવો છે ને આનો વ્યૂ આમ ગોઠવવો છે, આની અરે આમ કરવું છે ને આની અરે આમ કરવું છે. એટલા વિકલ્પ ચાલે કે વાત મૂકી દો, શુદ્ધ ઉપયોગમાં કેમ આવી શકે છે? એને એ લડતી વખતે જરાય ચિકાસ નથી, આ ઉપર છેલ્લા પરિણામ થાય છે અને દેખાવ થાય છે બધો સામાન્ય માણસ જેવો લડવાનો. હા, એને ઈષ્ટનિષ્ઠ પણ નથી ત્યાં પણ. ચક્રવર્તીનું રાજ મળ્યું તે ઈષ્ટ છે એ વાત ત્યાં ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિને નથી. મિથ્યા દ્રષ્ટિ હોય તો સાતમી નારગે જાય એટલા ચીકણા પરિણામ થાય. મિથ્યા દ્રષ્ટિ ચક્રવર્તી નિયમથી સાતમી નારકીએ જાય. કેમ કે જેમ જેમ બાહ્ય સાધનો બાહ્ય વિષયોનો સંયોગ વધે તેમ તેમ સામાન્ય જીવને રસ વિધા વગર રહે નહીં. કોઈ માણસ ગરીબમાંથી શ્રીમંત થાય છે એની દશા શું થાય છે? કે પૈસા તો થઈ જાય છે, એમાં ઉંમર થઈ જાય છે, પૈસા થતાં થતાં ઉંમર થઈ જાય છે અને ઉંમર થાય ત્યારે પૈસા હોવા છતાં એને શાંતિ ક્યાંય રહેતી નથી. અશાંત અશાંતિ અશાંતિ કારણ વગરની, અને એમ કે કાંઈ કારણ નથી પણ ક્યાંય શાંતિ ફક પડતું નથી એમ કે અશાંતિ 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 રિયાજ કરે છે અંદરમાં, બેચેની રિયાજ કરે છે એમ. અમથું અમથું થાય કેમ કે રસ આખી જિંદગી લીધો એને, અને રસ લીધો એ પ્રમાણે સંયોગ વધતા ગયા એટલે રસ વધતો ગયો, સંયોગ વધતા ગયા અને રસ વધતો ગયો. એટલે સુભાગભાઈને કેવું લીધું છે કે આ કાળમાં મુમુક્ષુને કઠણાઈ આવવી એ તો સરળાઈ છે, જો એને કઠણાઈ ના આવે તો ઈશ્વરે ચાઈને માયા મોકલવાનું વિસ્મરણ કરી ગયો છે, માયા નહીં મોકલવાનું વિસ્મરણ કરી ગયો છે. ચાઈને મોકલી છે એમ એવું લીધું છે. કેમ કે રસ આવ્યા વગર રહે નહીં, કે એમાં લાભ માન્યો છે, એમાં સુખ માન્યું છે, તો રસ ચડ્યા વગર રહે નહીં. અને એ રસ છે એ આત્માની સ્વભાવ શક્તિને તોડે છે. જેમ આ જ્ઞાન વિભાવ શક્તિને અહીંયા તોડે છે તેમ તે વિભાવ સ્વભાવ વિભાવનો રસ સ્વભાવ શક્તિને તોડે છે. રસમાં તાકાત છે, વિભાવનો રસ એવો છે કે સ્વભાવ શક્તિને તોડે. સૌ જ્ઞાનનો રસ એવો છે કે વિભાવ શક્તિને તોડી નાખે. દર્શનમોહનો અનુભાગ ઘટે. ચાલતા ઉદયમાં પ્રયોગ કરે તો એનો દર્શનમોહનો અનુભાગ ઘટે. અને દર્શનમોહનો અનુભાગ ઘટવા માટે આવો પ્રયોગ અનિવાર્ય છે. શું એવો પ્રયોગ કરવો જ જોઈએ અને થવો જ જોઈએ, તો જ દર્શનમોહનો અનુભાગ ઘટે. દર્શનમોહનો રસ ઘટે તો દર્શનમોહ નબળો પડે, નબળો પડે તો ઉપશમ થાય. સબળો હોય કીધી દબાય નહીં, ઉપશમ થવું એટલે દબાવવું, ત્યાં દબાય છે. ઉદયમાં આવવાને બદલે દબાઈ જાય છે, ઉદયમાં નથી આવી શકતો એનું કારણ કે નબળો પડી ગયો છે. શું કહે છે કે અન્ય જ્ઞેય જ્ઞાકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવને અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સામાન્ય જીવોને સ્વાદમાં આવતું નથી. કેમ કે એને જ્ઞાન પોતાનું રાગ સાથે અને રાગના વિષયો સાથે ભળી ગયેલું મિશ્રપણે અનુભવમાં આવે છે, ત્યાં એનું વિજ્ઞાન વેદન આચ્છાથી આચ્છાદિત થઈ જાય છે, એને પકડવામાં ના આવે. શું શુદ્ધોપયોગ વખતે પ્રતિભાસ તો પ્રતિભાસ છે, જેને લક્ષ છે એને એકત્વ થઈ જાય છે, પર પદાર્થ ઉપર લક્ષ છે એને પર સાથે એકત્વ થઈ જાય છે, અને સ્વરૂપ લક્ષ છે તેને ભિન્ન પણ રહી જાય છે પ્રતિભાસના કાળે પણ. નહીં, એ તો કઈ છે, ચૈતન્ય દર્પણ જ છે એ તો. એ તો એનો સ્વચ્છતાનો સ્વભાવ છે. ચૈતન્ય જેમ દર્પણનો સ્વભાવ છે કે સામે ચીજ આવે એનું પ્રતિબિંબ જીલે, એમાં એક ચૈતન્ય દર્પણ છે જ્ઞાનનો પર્યાય. સામે ચીજ આવે એનું પ્રતિબિંબ જીલે. હવે જો લક્ષ એના ઉપર હોય, જ્ઞેય ઉપર હોય, તો એકત્વ કરી દે ભાવમાં. જ્ઞાન તો જ્ઞાન જ રહેવાનું છે, જુદું જ રહેવાનું છે, પણ એને ખોટો અનુભવ થાય કે હું એની સાથે એકમેક થઈ ગયો છું, મને બહુ સારું લાગ્યું, આ મને બહુ સારું લાગ્યું, શું એ ખોટો અનુભવ છે એનો. અહીંયા તો એને પ્રતિભાસક થયો છે ખરેખર તો. જેનું લક્ષ આત્મા ઉપર છે એને પ્રતિભાસ થવા કાળે પણ એની ભિન્નતા ભાસે છે. ઉપયોગ જાય તો ભિન્ન રહી જાય છે એનો ઉપયોગ. જ્ઞાનીનો ઉપયોગ જ્ઞેય ઉપર જાય તો પણ જ્ઞેયથી ભિન્નપણાના અનુભવમાં રહીને એ યોગ્ય છે. ત્યાં મિથ્યા દ્રષ્ટિની જેમ એકત્વનો અનુભવ થતો નથી. ઉપયોગ જ્ઞાનીનો ઉપયોગ જ્ઞેય ઉપર જાય ત્યારે પણ ભિન્નતાનો અનુભવ તો એમને એમ જ રહે છે. તે ઉપયોગ પણ જ્ઞાનમાં તો ભિન્ન જ રહે છે, ત્યાં જ્ઞેય સાથે એકત્વ પણ ઉપયોગમાં પણ થતું નથી. લબ્ધમાં તો પ્રશ્ન જ નથી, કેમ કે લબ્ધ છે એ તો સ્વરૂપની સાથે અભેદ ભાવે પરિણમી રહેલું છે. પણ જે સ્વરૂપથી છૂટો પડ્યો એવો ઉપયોગ, શું જે સ્વરૂપથી એક નિર્વિકલ્પ અનુભવમાં જે ઉપયોગ સ્વરૂપ સાથે લાગેલો હતો, અંતર્મુખ થયેલો હતો, તે ઉપયોગ બહિર્મુખ થયો અજ્ઞાનીની જેમ. પણ છતાં અજ્ઞાનીના ઉપયોગમાં ને જ્ઞાનીના ઉપયોગમાં પણ એ ફરક છે કે અજ્ઞાની એકાકાર પણ અનુભવ કરે છે જ્ઞેયનો, અને જ્ઞાનીને ભિન્નતા રહી જાય છે. એ વખતે પણ જ્ઞાનીને ભિન્નતા રહી જાય છે.
ઉપયોગ ઉપર દ્રષ્ટિ છે,
લક્ષ ત્રિકાળી ઉપર છે, અને લબ્ધની પર્યાયનું બળવાન પણ છે, એટલે ઓલા ઉપયોગમાં ચિકાશ નથી થતી. દુનિયામાં શું છે, મેજોર ફોર્સ પ્રિવેલ્સ. ભાવ વધે ઘટે ક્યારે હજારો કારણો છે વધવાના અને ઘટવાના, પણ જે મેજોર ફેક્ટર ઉભો થાય એ પ્રમાણે ધક્કો લાગે. તણખલાને 360 કેટલી દિશા છે, 360 ડિગ્રીનો એંગલ ગણો તો 360 × 360 એટલા એંગલ છે દિશાના. એક તણખલાને આકાશમાં ઉડવાના એંગલ કેટલા, 360 × 360 છે. કેમ કે 1 ડિગ્રી ઉપર 360 લ્યો તમે આખે, તો એવા 360 બીજા છે. બરાબર છે, કઈ દિશામાં તણખલું ઉડે, કે જ્યાં જોરથી ધક્કો લાગે એ બાજુ જાય. સીધી વાત છે. એમ અહીંયા જ્ઞાન રસ ને રાગ રસ, વિભાવ રસ અને સ્વભાવ રસ, આ બે સમજો એટલે એ રસ છે એની શક્તિ સમજાઈ જાય. શક્તિ સમજાય એટલે એનો સ્વભાવ સમજાય જાય. સ્વભાવ સમજાય ને ભેદ જ્ઞાન કરો એટલે સ્વભાવના બળથી, સ્વભાવના લક્ષથી વિભાવનો રસ તૂટે, એમાં લોભ આવે, અને રસથી જ બંધાય છે. રસને જ બંધ કયો છે સમયસારમાં તો. બંધ અધિકારના પહેલા કળશમાં એ વાત લાગી છે કે રાગોદ્ગાર મહારસ, એને રાગના મહારસથી આ જીવ બંધાયેલો છે, ચીકણાઈથી બંધાયેલો છે. મલનું દ્રષ્ટાંત આપ્યું છે, એને રજ કેમ ચોટે, થડામાં ગયો માટે કે નહીં, તેલ ચોપડ્યું માટે, ચિકાશ જ લીધી છે. ચિકાશને તોડવાની છે, ચિકાશને તોડવાનો આ એકદમ સીધો જ પ્રયોગ છે, અથવા ચિકાશ ઉપરનો સીધો પ્રહાર છે. અહીંયા તો એને તોડવા માટેનો સીધો પ્રહાર છે, અને એ પ્રયોગ કરે એને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ છે. એ જ વખતે રોકડું ફળ મળે છે, કેમ કે ચિકાશ ઘટી જાય એટલે દુઃખ ઘટી જાય છે. વિભાવનું જે દુઃખ છે એ ઘટી જાય છે, એ વખતે અશાંતિ ઘટી જાય છે એને, એટલે રોકડું ફળ અનુભવમાં આવે. એ તો ચમત્કારિક રીતે અનુભવમાં આવે. શું પ્રયોગ કરે એને તો ચમત્કારિક રીતે અનુભવમાં આવે. પ્રયોગની વાત તો 1930 અને 33 થી કલકત્તામાં હાલી છે. હાલી શકે નહીં, 33 કલકત્તા આવ્યો ત્યારથી ચાલતી હતી ત્યાં તો 15 વર્ષ 18 વર્ષ થઈ ગયા. હા, એને તો જ્ઞાન નો જ અનુભવ થાય છે. જ્ઞાનીની તો વાત એક બાજુ રહી, પ્રયોગે ચડેલા મુમુક્ષુને એમ થાય. જ્ઞાની તો આગળ નીકળી ગયેલા છે, પ્રયોગ સિદ્ધ થઈ ગયેલા છે. એ તો ક્યાં જ્ઞાની તો પ્રયોગ સિદ્ધ છે, એને તો પ્રયોગની સિદ્ધિ મેળવી લીધી છે. શું? પણ જે હજી શિખાવ છે અને પ્રયોગ કરે છે એ એવી રીતે જોવે છે કે મને મારા જ્ઞાનનો અનુભવ થાય છે. આ મીઠાઈનો અનુભવ નથી થતો, ફરસાણનો અનુભવ નથી થતો, દાળ શાકનો અનુભવ મને નથી થતો એમ છે. હા, એ વખતે તપાસતો હોય તો, પ્રયોગ કરતો હોય તો, એનો પ્રયોગ ચાલે તો જુદો પડી જતા વાર ન લાગે. કેમ કે વસ્તુ હાવ ચોખ્ખી છે, વસ્તુ પોતામાં હોવાથી ક્યાંય ગોપવાય એવું નથી. બીજો માણસ સંતાડે, કેટલીક વાત દેખાડે ને કેટલીક ન દેખાડે, પણ આ તો પોતે જ છે, બધે પોતામાં જ આ બધી રમત ચાલે છે. એ તપાસ એટલે ચોખ્ખું દેખાય એવું છે. શું તપાસવા તૈયાર થાય ને એટલે બધો ફેરફાર થવા માંડે અંદર. શું એ તપાસણી ચાલુ કરે ને તો સ્વરૂપ લક્ષ સુધી આવી જાય. એ સ્વરૂપ નિશ્ચય થાય એટલે એને ખ્યાલ આવી જાય કે સુખ નથી ત્યાં. પ્રયોગમાં શું ખબર પડે કે અનુભવથી ખબર પડે કે સુખ નથી એમાં, આ મીઠાઈમાં સુખ નથી, આ શાકમાં સુખ નથી, આમાં સુખ નથી, જ્ઞાનમાં સુખ છે, એ નિશ્ચય આવે છે.
બરોબર,
તો લક્ષ ફરી જાય. બસ એક વખત લક્ષ ફેર્યું એટલે પરિણતિ ઓટોમેટિક ઊભી થઈ ગઈ એની, લક્ષ થતાની સાથે પરિણતિ ઊભી થઈ ગઈ એની, એટલે એ બહુ મોટી વાત છે. શું એને બીજ જ્ઞાન કીધું છે એને શ્રીમદજીએ, બીજ જ્ઞાન કીધું છે. અત્યારે ઊંધી છે, હું માણસ છું એ કઈ યાદ કરવું પડે છે પરિણતિ છે. હું મનુષ્ય છું એ પરિણતિ થઈ ગઈ છે. હું પુરુષ છું એ પરિણતિ થઈ ગઈ છે. યાદ કરવું પડે છે કે હું સ્ત્રી નથી, હું તો પુરુષ છું એવું યાદ કરવું પડે છે. પરિણતિ થઈ ગઈ છે. પરિણતિ બધા જીવને હોય જ. શું પછી પરિણતિ પલટો મારે છે, સ્વરૂપ નિશ્ચયથી એ પરિણતિ પલટો મારે છે. સ્વરૂપનું લક્ષ થયું એટલે એને સ્વરૂપ અનુસાર પરિણતિ ચાલુ થઈ ગઈ. શું એની પરિણતિ બદલાઈ ગઈ ત્યારથી. એક ન્યાય તો એની દશા સમ્યક સન્મુખની જ્ઞાની જેવી છે. એક ન્યાય તો સમ્મુખ સન્મુખની દશા છે એ જ્ઞાની જેવી છે, કેમ કે એને પરિણતિ થઈ જાય છે, એને સ્વરૂપ લક્ષે ભેદ જ્ઞાન ચાલે છે. પણ હજી પ્રગટ આનંદ નથી ઉત્પન્ન થયો અને નિર્વિકલ્પ અનુભવ નથી થયો, બસ એટલો ફેર છે.
શું
ત્યાંથી ખરેખર ત્યાંથી શરૂ થાય છે પણ કહેવાય નહીં, કેમ કે આગમમાં પ્રસિદ્ધપણે અનુભવ પછી મોક્ષ માર્ગ લીધો છે એટલે કહેવાય. એ ચર્ચા થઈ હતી ગુરુદેવ સાથે, સીધો પ્રશ્ન કર્યો કે આ સ્વરૂપ સન્મુખ થયેલા જ્ઞાનને જાત્યાંતર કહેવું કે નહીં. ખરેખર તો જાત્યાંતર અહીંથી થયું છે પણ કહેવાય નહીં, કે કહેવામાં શું થાય, નુકસાન થાય કોઈને. કોઈ પ્રયોગે ચડેલો જીવ હોય એ પોતે વધારે પડતું માની લે. શું વધારે પડતું માની લે એટલે જ્ઞાનનું પ્રકરણ છે એ જરાક સંભાળવા જેવું છે માન્યતાની દ્રષ્ટિએ. કેમ કે પર્યાયમાં વિકાસ થાય અને જો માનવાની બુદ્ધિ થઈ જાય, શું એને અતિ પરિણામી પણ એવો શબ્દ વાપર્યો છે શ્રીમદજીએ 693માં, જ્ઞાન માર્ગ છે એ દુરારાધ્ય છે, કઠણ છે જરા.
693
પરમ અવગાઢ દશા પામ્યા પહેલા, એટલે અપૂર્વ ભાવનામાં અને અપૂર્વ જિજ્ઞાસામાં આવ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. એક તો સંદેહ ઉપજે જીવને, કાં તો ક્યાંક ને ક્યાંક એને શંકા પડે, ક્યાં તો એના વિકલ્પ વધી જાય, કેમ કે જ્ઞાનનો વિષય બહુ બહોળો છે, કાં તો સ્વચ્છંદ થઈ જાય, શું કેમ કે બે દ્રવ્યોની ભિન્નતાનો વિષય એવો છે કે એને સ્વચ્છંદમાં લઈ જાય, શું કે મારે ગુરુની જરૂર નથી, મારે સત્પુરુષની જરૂર નથી, મારે શાસ્ત્રની જરૂર નથી, મારે સત્સંગની જરૂર નથી, કાં સ્વચ્છંદતામાં આવ્યો જાય, અને કાં અતિ પરિણામીપણું જાણપણું વધી જતાં એને એમ લાગે કે હું કાંઈક આગળ વધી ગયો, અતિ પરિણામીપણું લીધું છે. એટલે પરિણમન આવ્યું હોય એના કરતાં જાજુ, ઓવર એસ્ટિમેટ જેને કહેવાય, ઓવર એસ્ટિમેટ એને કહેવાય, પોતાનો આંક વધારે મૂકી દે, વાસ્તવિક હોય એના કરતાં એ થવાની સંભાવના હોવાથી આટલી આટલી જગ્યાએ ચેતાવ્યા છે, અથવા લાલ બત્તી મૂકીને પડતા બચાવ્યા છે એમ લેવું. શું ભાવ ભાષણ થયું જ ન હોય ને માની લઈએ તો શું કરવું, કેમ કે અનુભવ એક એવી ચીજ છે કે જેમાં નિર્વિકલ્પ આનંદ આવે છે. જ્યારે આ તો વિચાર દશાનો વિષય છે અને તત્વનો વિચાર તો ચાલે છે. એક ગુરુદેવના પ્રસંગ લઈએ કે ગુરુદેવ જ્યારે ઉપસ્થિત હતા ત્યારે અનેક મુમુક્ષુઓ નિવૃત્તિ લઈને બેસી ગયા ત્યાં, બરાબર. આપણે હવે ત્યારે ત્યાં તો બીજો કોઈ બિઝનેસ તો રહ્યો નહીં, બે વખત ત્રણ વખત ગુરુદેવનો યોગ મળે પ્રત્યક્ષ સાંભળવાનો, અને ત્યાર પછીના સમયમાં પોતે સ્વાધ્યાય કરે, અથવા અરસપરસ મળીને પણ તત્વ ચર્ચાઓ ને એવું બધું કરે. અને વાતાવરણ એ જમાનામાં બહુ સારું હતું. મારા પ્રવેશકાળમાં જોઈએ તો મેં જોયું કેમ ને કે બધા અહીંયા ચોથો વારો છે એમ, કેમ કે બે જણા રસ્તામાં હામાં મળે તો દ્રગુણ પર્યાયની ચર્ચાઓ પડે, તત્વની ચર્ચા ચાલે. રસ્તામાં ઉભા હામાં મળી ગયા હોય તો તત્વની ચર્ચા શરૂ થાય. એટલે કે અહીંયા તો ચોથો વારો છે, સોનગઢમાં તો ચોથો વારો છે. ગુરુદેવ બિરાજતા હતા અને ધોધમાર વરસાદ ચાલતી હતી, બધાને એ જ વિષયનું રટણ ચિંતવન, હવે એની અંદર અતિ પરિણામી પણ થતા વાર ન લાગે. ગુરુદેવ બહુ જાગૃત હતા એ વિષયમાં, જવાબ દેવાનું કારણ એ હતું. ખાનગીમાં ચર્ચા ચાલેલી છે, એમાં સન્મુખ થયું તો આ જ્ઞાન તો હવે ભવને સાધતું નથી. જે જ્ઞાન ભવ હેતુ રૂપ થતું હતું તે જ જ્ઞાન ભવ નિવૃત્તિ રૂપ થવા લાગ્યું, એને જાત્યાંતર કહીએ. તો અનુભવ પછી તો એ જ્ઞાન એમ થાય છે, પણ અત્યારે આ તો ચાલ્યું સમ્યક સન્મુખ થઈને સમ્યક સમીપ જતું જાય છે, અને સમ્યક પામી જવાનો છે એ જીવ. તો આને જાત્યાંતર કહેવું કે ન કહેવું, કેમ કે સ્વરૂપ લક્ષમાં છે એને, અને સ્વરૂપ લક્ષ પ્રવૃત્તિ ચાલે ગમે તે તો એને વાંધો ન આવે, કેમ કે ભિન્નપણાનો પ્રયોગ ચાલતો રહે છે, જ્ઞાનીની જેમ જ ચાલે છે એને. એટલે સોગાનીજીની પરીક્ષા અહીંથી કરી હતી કે સમ્યક સન્મુખ જીવને ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલે અને સમ્યક દ્રષ્ટિને ચાલે એ વચ્ચે આતરો હું, એ બે ભેદ જ્ઞાનમાં તફાવત શું છે? એ તો પ્રશ્ન કર્યો હતો, શું એક જ પ્રશ્ન કર્યો છે પહેલી વખત મળ્યા ત્યારે, બીજો પ્રશ્ન પછી કોઈ દી નથી કર્યો. પરીક્ષા દ્રષ્ટિએ આમ કોઈ પ્રશ્ન કર્યો હોય પરીક્ષા દ્રષ્ટિએ નથી કર્યો, પહેલા મળ્યા ત્યારે પરીક્ષા દ્રષ્ટિ એક જ પ્રશ્ન કર્યો હતો. આ તો કે રાગની ભિન્નતા સમ્યક દ્રષ્ટિને સમકાળમાં છે, અને જે પ્રયોગો ચડેલો મુમુક્ષુ છે એને સૂક્ષ્મ કાળનો આતરો છે, સૂક્ષ્મ કાળનો આતરો છે. આને સમકાળે જ્ઞાન ભિન્ન પડે છે, આને ભિન્ન પડવામાં સૂક્ષ્મ કાળ લાગે છે, એટલો ફેર છે. અને છેલ્લે છેલ્લે તો એને એમ લાગે કે જેવું પહેલા હતું એવું જ પછી છે, શું પણ છતાંય આતરો છે, એટલું અંતર છે. કેમ કે જે અનુભવ થયો નથી પ્રયોગ ચાલે છે, પ્રયોગ સિદ્ધ નથી થયો. વેદ જ્ઞાનનો પ્રયોગ ચાલે છે, પ્રયોગ સિદ્ધ થશે, અનુભવ થયો તે વખતે પ્રયોગ સિદ્ધ થઈ ગયો અને પછી પરિણતિ છે, એ તો પ્રયોગ સિદ્ધ પરિણતિ છે. શું એટલો તફાવત, સૂક્ષ્મ તફાવત છે. જાત્યાંતર થયું છતાં કહેવાય નહીં એમ કહેવાનું કારણ માં ખુલાસો પોતે કર્યો હતો ગુરુદેવે, તો એમ કહેવાય નહીં કેમ કે કોકને નુકસાન થઈ જાય, માની લઈએ પોતાને વિશે એવું માની લઈએ કે હું સમ્યક સન્મુખ છું, મને તો આત્માના જ વિચાર આવે છે અને હું તો એકલો આત્માનું જ કરું છું, એટલે કહેવાય નહીં કે એટલો ખુલાસો કર્યો હતો. પણ ખરેખર તો ત્યારથી સમ્યક સન્મુખ થયું, ત્યારથી જાત્યાંતર થઈ ગયું છે. એ ચર્ચા જાહેર માં કરતા ને, એક વાર જાહેર માં પ્રશ્ન પૂછ્યો તો કે નહીં ચર્ચા નહીં એમ કહી દીધું. બહુ બહુ જ બારીક ઉપયોગ હતો, બહુ સૂક્ષ્મ ઉપયોગ હતો ગુરુદેવનો એ વિષયમાં. એ તો સ્વાભાવિક છે કે એવું નુકસાન થવાની પરિસ્થિતિ હોય ત્યાં તો બચાવી જ લઈએ. શું કે છે કે એ રીતે એકાકાર ભેદરૂપ જ્ઞાન તેને સ્વાદમાં આવતું નથી ભ્રાંતિને કારણે, પણ પરમાર્થથી વિચારીએ તો તો, એટલે કે વાસ્તવિક વાસ્તવિકપણું શું છે, અહીંયા પણ વાસ્તવિકપણું શું છે એમ વિચારીએ તો તો અજ્ઞાનીનું જ્ઞાન પણ રાગરૂપ થયું નથી. એને આભાસ ખોટો છે, એને આભાસ એમ છે કે મારું જ્ઞાન ભળી ગયું છે, પણ ખરેખર પોતે રાગ સાથે ભળેલો નથી. ખાસ કરીને તીવ્ર રાગ, તીવ્ર દ્વેષ અથવા ટેન્શન નો પીરિયડ હોય ત્યારે આ પ્રયોગ કરવો સહેલો છે, અને એ પ્રયોગનું રિઝલ્ટ નો અનુભવ કરવો એ પ્રત્યક્ષ થાય છે તેનો ચમત્કાર. શું ચાલતા સામાન્ય ઉદયના કાળમાં કદાચ ન થઈ શકે, કેમ કે હજી એટલી ભાવના નથી જીવની, સામાન્ય મુમુક્ષુની ભાવનાના બળે તો ગમે ત્યારે ગમે તેટલો થાય, પણ જેટલો ભાવનાનો ખામી છે એટલી પ્રયોગની ખામી રહેવાની છે. કરવો હોય તો પણ ન થઈ શકે, પણ જ્યારે તીવ્ર દુઃખ થાય, જ્યારે રસ વિભાવ રસ વધે, રાગ વધે, દ્વેષ વધે, ટેન્શન વધે, કાંઈ પણ થાય, ત્યારે તીવ્ર દુઃખમાં આવે છે જીવ. અને જીવને દુઃખ તો જોઈતું નથી, એટલે દુઃખ મટાડવા માટે એની જાગૃતિ હોય ત્યારે તો એ પ્રયોગ સહેલાઈથી કરી શકે છે કે આ જે ઉપાધિ ભાવ છે એ ઉપાધિ ભાવમાં છે કે જ્ઞાનમાં છે, હું જ્ઞાન છું મારામાં છે કે નહીં, બસ આટલું તપાસે એટલે ઉપાધિનો પારો સીધો નીચો ઉતરી જાય. મિત્રા વગર રે ને રોકડું જ ફળ છે, ટેન્શન ફ્રી થઈ જાય એકદમ. શું કરવા જેવો પ્રયોગ છે, કરે એટલે પછી એને કરવાની લાલચ વધશે, કેમ કે એમાં એને એને જે લાભ છે એ પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે, પછી વારંવાર કરી શકે. હે હા, બીપી નોર્મલ થઈ જાય. બીપી ડાક્ટર માપતો હોય ને ત્યારે પ્રયોગ કરે ને તો એને પહેલી વખત રીડિંગ આવે ને કરતા બીજી વખત નું 2-4.5 પોઈન્ટ નીચું આવે. એક વખત એમ કે આટલું આવ્યું તમને તો માપો જોઈએ ફરીને, તો ફરી નીચું આવે. કેમ કે એને નિમિત્ત નિમિત્તિક સંબંધ છે ઉપાધિ ને અને બ્લડ પ્રેશર ને, અને લોહીની ગતિ ને નિમિત્ત નિમિત્તિક સંબંધ છે, અને સ્પીડમાં સીધો જ ફેર પડે. પ્રયોગ થી જ એવી છે.